તારીખ 12/5/1997, ડાયરીના બોલ નંબર 548 અને 572 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 60.
648 પાત્રતાવાન જીવ અંતરથી અસત્સંગ તથા અપ્રસંગથી પાછો વળી નિજ વિચારમાં, એટલે કે આત્મવિચારમાં સત્સંગને આરાધતો થકો પ્રવર્તે છે. જેને પાત્રતા છે એને સત્સંગની રુચિ છે અને અસત્સંગની અરુચિ છે. એટલે અસત્સંગમાં જે પ્રસંગો છે એ બધા અસત પ્રસંગો છે, એટલે ત્યાં એનો રસ, ત્યાંના પરિણામ કામ કરતા નથી. ત્યાંથી પાછો વળીને એ પરિસ્થિતિમાં પણ આત્મવિચારમાં આવે છે અને સત્સંગમાં જે કાંઈ એને પ્રાપ્તિ થઈ છે એ વિચારમાં આવી જાય છે. એટલે ત્યાં સત્સંગને એ આરાધે છે. ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, સત્સંગમાં જે કાંઈ મળ્યું છે એના જ વિચારમાં આવી જાય. એટલે અસત પ્રસંગની અસર નહીં આવે, એ સત્સંગનું આરાધન છે. આમાં 648 છે, એકનો ફરક ચાલ્યો આવે છે. આત્મવિચાર બળવાન થવાથી પુરુષાર્થ યોગ્ય થઈ અંતરભેદ જાગૃતિ થાય. આત્મવિચાર બળવાન થવાથી પુરુષાર્થની યોગ્યતા આવે છે અને અંતરભેદ જાગૃતિ થાય એટલે સંસાર પરિણતિ ભેદાઈને જાગૃતિ આવે છે, એને અંતરભેદ જાગૃતિ કહે છે. અને તો મોક્ષ સમીપ છે. અંતરભેદ જાગૃતિ આવે એને મોક્ષ સમીપ છે અથવા વિશેષ દૂર નથી. 569 પત્રનો વિષય છે. આવી યોગ્યતા બને તો મનુષ્ય પણ સફળ છે. મનુષ્ય થયો ને આવી યોગ્યતા સુધી આવે તો મનુષ્ય પણ સફળ છે. અંતર્ભેદ જાગૃતિ થાય તો મનુષ્ય પણ સફળ છે. અને આ રીતે મનુષ્ય પણ જરૂર સફળ કરી લેવા જેવું છે. અનંત કાળે દુર્લભ એવું મનુષ્ય પણ પ્રાપ્ત છે, અત્યારે એ સફળ કરી લેવા જેવું છે. ફરી ફરીને આવી તક નહીં મળે તેમ જાણીને જો મનુષ્ય પણ સફળ કરી લેવામાં ન આવે તો અનંત કાળે પાછી આવી તક નહીં મળે. જીવ અનિવાર્યપણે અધોગતિમાં દુર્ગતિમાં ઘસડાઈ જશે એમ જાણીને શુદ્ધ અંતકરણથી અર્થાત નિર્મળ પરિણામથી આત્મહિત કરી લેવા તત્પર થવું. પ્રશ્નચિહ્ન કેમ કરે છે? શરૂઆતમાં સમજાણું નહીં. ફરી ફરી આવી તક નહીં મળે તેમ જાણે શુદ્ધ અંતકરણથી એટલે કે નિર્મળ પરિણામ છે અથવા નિર્મળ મતિ છે, આત્મહિત કરી લેવા તત્પર થવું. કે જેથી અનંતકાળ માટેનું બીજ રોપાઈ જાય, વિશ્વમાં અનંતકાળનું જે સુખ થવાનું છે અથવા અનંતકાળ સિદ્ધ પદમાં રહેવાનું છે એનું બીજ રોપાઈ જાય. આત્મવિચાર બળ વર્ધમાન થતા અંતરમાં સ્વરૂપ ગ્રહણ થવા પર્યંત વીર્યની સ્ફૂર્ણા જાગ્રત થાય. આત્મવિચાર બળ કયો કે આત્મકલ્યાણની ભાવનાનું બળ કયો એ વધી જ વધે તો પુરુષાર્થ અંતરમાં સ્વરૂપ ગ્રહણ થવા પર્યંત વીર્યની સ્ફૂર્ણા જાગ્રત થાય. એટલે એવો પુરુષાર્થ જાગ્રત થાય કે આગળ જતા સ્વરૂપને ગ્રહણ કરી લે. તેમાં અંતર ભેદાઈને અનુભવ થવાનો પ્રયત્ન છે. અંતર ભેદાઈને એટલે પરિણતિને ભેદીને, પરિણતિને છેદીને, સંસાર પરિણતિને ભેદીને, સંસાર પરિણતિને છેદીને અનુભવ થવાનો પ્રયત્ન છે, જે નિષ્ફળ થતો નથી. આવો પ્રયત્ન કદી નિષ્ફળ થતો નથી. અંતર ભેદાવું એટલે વધારે સ્પષ્ટ કર્યું છે. અંતર ભેદાવું એટલે ઊંડી ચોટ લાગવી, જેને લીધે તત્કાળ પ્રયાસ ચાલુ થાય. સુબાનીજીએ ત્રીજા ભાગમાં એક વિશે વાત લીધી છે કે આ એક એવી વાત છે કે જે સાંભળતા જ અંદરમાં ચોંટ લાગવી જોઈએ, એવી વાત છે. ચોંટ લાગે એવી વાત છે. હા બેન, શ્રી દુકાળ જે ઘા ખાલી ઉપદેશ નથી આપ્યો, ઉપદેશાત્મક વચન પ્રયોગ છે. મૂળમાં વાત એમના પોતાના અનુભવની છે. એમ વારે વારે કોઈ બતાવે નહીં કે આ મારો આવો, મને આવો અનુભવ થયો હતો, મને આવો અનુભવ થયો હતો, મને આવો અનુભવ થયો હતો, આમ થવું જોઈએ એમ કે. એનો અર્થ કે મને આમ થયું હતું એમ આપણે સમજી લેવાનું. કોઈ અપમાન કરે તો ચોંટ લાગે છે. સીધું નો કે આડકતરું હંભળા રહેતો હોય લાગે છે કે નથી લાગતો? કેવી રીતે માથે ઉડી લે છે અથવા મને કે છે એમ કેવું ગ્રહણ કરી લે છે? આ પોતાની જાતને ઇન્વોલ્વ કરતા આવડે છે કે નથી આવડતું? ઉલટા પરિણામમાં બસ અહીંયા આત્માની વાત ચાલે છે, એટલે કોઈ થર્ડ પર્સન ની વાત નથી ચાલતી, પોતાની વાત ચાલે છે. અંતર ભેદાવું એટલે ઊંડી ચોંટ લાગવી, કે જે ચોંટ લાગવાથી તત્કાળ પ્રયાસ ચાલુ થાય.
એ સંબંધોના પ્રયત્નો તરત જ ચાલુ થાય, જે ઓલામાં તરત અસર થાય છે એમાં તરત અસર થાય અને આત્મ જાગૃતિ આવે. અંતર ભેદાવાનો બીજો ભાવ એમ પણ છે કે સ્પષ્ટીકરણ આપ્યું છે આમાં બને એટલું, બીજો ભાવ એમ પણ છે કે મિથ્યાત્માની ગ્રંથિ ભેદાય તો તત્ક્ષણ સંસારની અનંતતાનો અભાવ થાય, જ્ઞાન દશાનો વિષય લીધો, અંતર્ભેદ જાગૃતિનો જ્ઞાન દશાનો વિષય લીધો કે મિથ્યાત્માની ગ્રંથિ ભેદાય તો તે જ ક્ષણે સંસારની અનંતતાનો અભાવ થઈ જાય, કેમ કે મિથ્યાત્મમાં અનંત ભવ કરવાની શક્તિ યોગ્યતા રૂપે રહેલી છે. મિથ્યાત્મનો નાશ થયો એટલે એ આત્માને અનંત ભવ થાય એવી પરિસ્થિતિ નહીં રહે, એ યોગ્યતા ખલાસ થઈ. એકવાર મિથ્યાત્મમાં આવી જાય તો ચાલુ રહીએ તો અલ્પકાળમાં મુક્તિ પામે, કોઈ જીવ સ્લીપ થઈ જાય તો પણ એને અનંતકાળ નથી. એક વખત સમ્યક દર્શન થયું એ આત્માને અનંતકાળનું પરિભ્રમણ નથી. આખા દ્રવ્યની યોગ્યતા જ બદલાઈ જાય છે. એકવાર આખું દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમ્યું એટલે એની યોગ્યતા એવી બદલાઈ ગઈ કે એને અનંત ભવ થાય, અનંત કાળ રખડવું પડે, પરિભ્રમણ કરવું પડે, એ હોય નહીં. મર્યાદિત કાળમાં એ સમ્યક દર્શન મોક્ષ માર્ગમાં આવે અને મર્યાદિત કાળમાં મોક્ષને પામે. કેમ કે સ્વભાવના સંસ્કાર પડી ગયા, મિથ્યાત્મા આવે તો પણ એ સંસ્કારનું બીજ અંદર પડ્યું છે, એ ફરીને આવેલું મિથ્યાત્મા એને બાળી નથી શકતો. મિત્ર, ફરીને આવેલું મિથ્યાત્વ અને અનાદિનું મિથ્યાત્વ એમાં કઈ બહુ ફરક નથી. મિથ્યાત્વ મિથ્યાત્વ છે ને એમાં એટલું એ જ પરિસ્થિતિ છે જે અનાદિના મિથ્યાત્વની પરિસ્થિતિ છે, એ સ્થિતિ આની છે. હા, એવું છે. છતાંય તે અંદર જે સ્વભાવના સંસ્કારનું બીજ પડ્યું છે એ બીજ બળતું નથી, એ બીજનો નાશ થતો નથી અને ગમે ત્યારે પાછું એમાંથી જ અંકુર ફૂટે. એવું બળવાન વસ્તુ છે સ્વભાવના સંસ્કાર, એટલા બળવાન છે તો સ્વભાવ કેટલો બળવાન, સ્વભાવની શક્તિ કેટલી, આત્રિરસી મૂકવી જોઈએ. એટલું સ્વભાવનું સામર્થ્ય એટલું છે કે જો એ જ્ઞાનમાં ખરેખર પ્રતિભાસે એટલે ઓળખાણ થાય, નિશ્ચય થાય તો એના મહિમામાં એવો ડૂબે કે બહાર નીકળે, મહિમા છૂટે નહીં, સ્વભાવનો મહિમા છૂટે નહીં ને જગતના પદાર્થનો મહિમા પછી આવે નહીં. કોઈ પણ દ્રવિક્ષેત્ર કાળ ભાવની આત્મા એ કિંચિત માત્ર અપેક્ષા કરવા યોગ્ય નથી. કોઈ પણ પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ અને પર ભાવ તેની આત્મા એ કિંચિત માત્ર અપેક્ષા કરવા યોગ્ય નથી. સંપૂર્ણ જગત પ્રત્યે પરમ ઉદાસીનતા ભજવા યોગ્ય છે. અથવા પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા, એ અપેક્ષા વૃત્તિમાં નિજ સામર્થ્યના સ્વીકારનો અભાવ છે. નિજ અનંત સામર્થ્ય છે, એ નિજ અનંત સામર્થ્યના સ્વીકારનો અભાવ છે. કેમ કે એ સામર્થ્ય એવું છે કે આત્મા નિરપેક્ષ જ છે, સ્વભાવે કરીને આત્મા નિરપેક્ષ છે. સ્વરૂપે નિરપેક્ષ હોવા છતાં અપેક્ષા વૃત્તિ ઉત્પન્ન કરે છે, તો આત્માને ભૂલે છે ત્યારે. એટલે સંપૂર્ણ જગત પ્રત્યે પરમ ઉદાસીનતા ભજવા યોગ્ય છે. અપેક્ષા ભાવ થતા આત્મા વિભાવને ભજે છે. બધા વિભાવ ચાલુ થઈ ગયા, અપેક્ષા વૃત્તિમાં બધા વિભાવ ચાલુ થઈ ગયા. જે મહાત્માને જગત આખું તૃણવત છે તેમના ચરણ કમળનું ધ્યાન કરીએ છીએ. આખા આખું જગત જેને તણખલાની તોલે કર્યું એ તો નમસ્કારો, એને એના ચરણને નમસ્કાર કરવા જેવું છે. આશ્ચર્યની પ્રતિમા રૂપ એવા મહાત્માના યોગે સંપૂર્ણ શ્રેય રહ્યું છે. યોગ એટલે માત્ર સંયોગ નહીં, યોગ એટલે માત્ર સંયોગ નહીં પણ પોતાની યોગ્યતાને અને એમની યોગ્યતાને અનુસંધાન થાય એને ખરેખર યોગ કહેવામાં આવે છે. નહીતર તો યોગ યોગ બરાબર છે. એમની આવી યોગ્યતા છે, એમની યોગ્યતા એવી છે કે આખું જગત જેને તૃણવત છે અને કોઈ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા જેમને નથી. અને આત્માના સ્વભાવે પરિણમી રહ્યા છે, એમનો પુરુષાર્થ આશ્ચર્યકારી છે. એમનો યોગ ક્યારે થયો કે એમનું સ્વરૂપ ઓળખાય ત્યારે, અને સ્વરૂપ ઓળખાઈને એમના પ્રત્યે ભક્તિભાવ આવે. એ યોગે સંપૂર્ણ શ્રેય રહ્યું છે, તે સંપૂર્ણ કલ્યાણ, શ્રેય એટલે કલ્યાણ રહ્યું છે. તેમની વિદ્યમાનતા વિના જગતના ત્રિવિધ તાપ, ભય, ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના આધિવ્યાધિને ઉપાધિના દુઃખ, ભય આદિ દુઃખને છેદવા કોઈ સમર્થ નથી. વિદ્યમાનતા હોય તો બીજી રીતે દુઃખને મટવાનો કોઈ આરો આરો નથી. દુઃખને મટાડવાના ઉપાય તરફ લઈ જાય તો એ જ લઈ જાય એમ કહેવું છે. એવા અલૌકિક સામર્થ્ય સંપન્ન હોવા છતાં જેને કોઈ આડંબર નથી, એ પ્રકારનો કોઈ આડંબર નથી. આડંબર એટલે એવો દેખાવ કરવો, ના એમ કે કોઈ મહાત્મા હોય એવો દેખાવ કરવો. હા પણ તો દેખાવ ન કરે. એવા શાંત સંતને ફરી ફરીને નમસ્કાર. જ્ઞાની સત્પુરુષની ભક્તિનો વિષય લીધો છે સરવાળે તાત્પર્ય છે. ગુરુદેવ ને 103-104 ડિગ્રી તાવ હતો. કેટલો? 103-104. પ્રવચન એમનું ચાલુ હતું 103-104 ડિગ્રી માં. એવું જ મસ્ત પ્રવચન હતું બપોરનું. બપોરે 3-4 પ્રવચન ચાલે. પ્રવચન પ્રવચન ની રીતે એવું પાવરફુલ આવેલું. પછી પોતે ઉઠીને પોતાની રૂમ માં આવ્યા. એટલે ચંદુભાઈ ને કીધું જરા માપો જોઈશ કેટલો તાવ છે. શરીર થોડું ગરમ લાગે છે કે જોયું તો 103 ડિગ્રી
તાવ.
બધાને નવાઈ લાગે કે 103 ડિગ્રી તાવ છે, પણ આપણે પ્રવચન સાંભળી જાય કઈ ખબર પડી નહીં. 103 ડિગ્રી તાવ માં પ્રવચન આપે. બધા ચર્ચા અંદર અંદર કરતા હતા. એમ એટલું બોલી ગયા કે આ દ્રવ્ય જ કોઈ એવું છે કે. એટલે પોતાને આશ્ચર્ય લાગતું ને આ દ્રવ્ય જ એવું છે. શરીર ને ખબર નથી પડતી ભિન્નતા પડતે છે ને. શરીર ને એટલી જે પકડ આવે એકત્વ ભાવે જે દેહાધ્યાસ થી પકડ આવે પકડ ન હોય. એટલે આત્મા અંદર છૂટો રમે છે. 103 ડિગ્રી તાવ તો શરીર ને છે, આત્મા અંદર છૂટો રમે છે. એમ કેમ તો ભી દ્રવ્ય જ એવું છે કે. પોતાને આશ્ચર્ય લાગે. હા એવું કઈ ખબર ન પડે. પણ શંકા ન જાય 103 ડિગ્રી તાવ માં પ્રવચન ચાલે છે.
જય જય સનાતન દિગંબર જય.